આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. લેવિયનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય આજનો આપણો વિષય છે. આપણે 13, 14 અને 15 અધ્યાયમાં રક્તપિત્તનો જે રોગ છે તે વિશે શીખ્યા, અને જે વાસ્તવિકતા એ 3 અધ્યાયમાં આપણે જોઈ, અને એ તો એ છે કે રક્તપિત્તનો રોગ જે શારીરિક રોગ છે તે આપણે માટે પાપનો જે આત્મિક રોગ છે તે વિશે શીખવે છે. એટલે કે શારીરિક રીતે જો તમને કોળ લાગ્યો હોય અથવા તો તમને રક્તપિત્ત થયો હોય, તમને લેપ્રસી હોય, તો કોઈ તેનો ઈલાજ હતો નહીં, કોઈ એવી દવા હતી નહીં કે જેના દ્વારા તમને તે રોગમાંથી છુટકારો મળે. એ જ રીતે આપણે પાપ પણ જાણીએ છીએ કે પાપને માફી પામવા માટે, પાપમાંથી છુટકારો મેળવવા માટે આપણી પાસે કોઈ ઉપાય નથી. એટલે કે તમને જૂના કરારમાં આપણે જે લેપ્રસીનો શારીરિક જે રોગ જોયો તે એક આપણને આત્મિક જે પાપની વાસ્તવિકતા છે તે વિશે શીખવે છે. અને બંનેને માટે આપણે ઈશ્વરના સાજાપણની જરૂર હોય છે. એટલે કે જો ઈશ્વર ચમત્કાર કરીને આપણું શુદ્ધિકરણ કરીને આપણને તેમાંથી છોડાવે નહીં તો મરણ નક્કી છે. હવે જ્યારે આપણે 3 અધ્યાયમાં જે પાપનું અને પાપ દ્વારા આપણી પર જે બોજો છે તેમાંથી છૂટવા માટેનો જે ઉપાય છે તે 16મા અધ્યાયમાં જોવા મળે છે. અને આ જે વચન આજે આપણે શીખનાર છે તે આપણને જે પ્રાયશ્ચિત્તનો દિવસ છે તે વિશે શીખવે છે. બહુ જ મહત્ત્વનું આ વચન છે. આપણે જ્યારે જૂના કરના જે યહૂદી લોકો હતા તેઓને માટે આ દિવસ વર્ષનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ, એટલે કે પ્રાયશ્ચિત્તનો દિવસ, જેને આપણે આજે યામ કપૂર તરીકે ઓળખીએ છીએ. આ દિવસે જ્યારે ઈશ્વરે કૃપા કરીને બધા લોકોના બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યું અને રાષ્ટ્રને એક નવી શરૂઆત આપી, અને આજે આપણે જોઈએ છીએ કારણ કે તેમની પાસે મંદિર નથી, ના તો કોઈ યાજક નથી, એટલે જે રીતે આ દિવસની ઉજવણી કરવી જોઈએ તે રીતે યહૂદી લોકો કરી શકતા નથી. પરંતુ જ્યારે આપણે આ વચન જોઈએ અને આજે જે આપણે શીખનાર છે તે પરથી જોઈશું કે આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ તેઓ આ જે પ્રાચીન જૂના કરારની ધાર્મિક વિધિમાં ઈસુએ આપણી માટે વધસ્તંભ પર જે કાર્ય કર્યું છે તે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીશું. તે ચિત્ર આપણી આગળ મૂકવામાં આવ્યું છે. આજે જ્યારે આપણે આ 16મા અધ્યાયને જોઈશું તો એને 3 વિભાગોમાં આપણે વહેંચી શકીએ છીએ, 3 સેક્શનમાં એને આપણે ભાગી શકીએ છીએ. એટલે કે પહેલી જે 6 કલમ છે તે આપણને યાજકની તૈયારી વિશે વાત કરે છે, એટલે કે યાજક એ આ દિવસને માટે શું કરવાનું છે. ત્યાર પછી જ્યારથી 7 થી 19મી જે કલમ છે તે આપણને જે સ્થળ છે, જે જગ્યાએ આ બધી વિધિ થવાની છે તેને કેવી રીતે તૈયાર કરવું તે વિશે આપણને શીખવે છે. અને ત્યાર પછી 20 થી જે 34મી કલમ છે તે લોકોની તૈયારી વિશે આપણી સાથે વાત કરે છે. અહીંયા જે સૂચના આપવામાં આવી છે તેને બહુ મહેનતથી બરાબર એકદમ સચોટ રીતે તેને પાળવાની હતી, અને તે જ પ્રમાણે આની ઉજવણી કરવાની હતી. કારણ કે આ જે વિધિ છે તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચિંધે છે, એટલે કે દેવનું હલવાન જે આપણા પાપ માફ કરે છે તે વિશે આપણે શીખીશું આજે. આ જે દિવસ હતો એ લગભગ સપ્ટેમ્બર મહિનામાં આવે છે, જે પહેલો દિવસ છે તેઓ યહૂદીના કેલેન્ડર મુજબ તે ડે ઓફ ટ્રમ્પેટ એને કહેવામાં આવે છે. અને ત્યારબાદ 10મા દિવસે આ પ્રાયશ્ચિતના દિવસની ઉજવણી કરવામાં આવતી હતી, અને ત્યાર પછી જે ટેબરનેકલની જે ઉજવણી છે તેનો તે ઉત્સવ માનવામાં ઉજવવામાં આવતો હતો. અહીંયા આપણે આ જે પ્રાયશ્ચિત શબ્દ છે જેને યહૂદી ભાષામાં કાફર કહેવામાં આવે છે, તે લગભગ 16 વાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ અધ્યાયની અંદર. અને એને જ્યારે આપણે જોઈશું કે એ શબ્દનો અર્થ જે છે એ તો એ છે કે ખંડણી, એક કિંમત ચૂકવવી. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ મારી અને તમારી માટે શું કિંમત ચૂકવી છે, પોતાના રક્ત દ્વારા આપણને ખરીદવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણો જે આ એક ખ્રિસ્તી વિશ્વાસ છે તે એ પ્રભુએ જે આપણી માટે પાપની સજા ભોગવી તેની પર આધારિત છે, એટલે કે સબસ્ટિટ્યુશનરી ડેથ, કે આપણી જગ્યાએ પ્રભુએ પોતાનો પ્રાણ આપ્યો અને આપણને તે દ્વારા અનંત જીવનનો વારસો મળ્યો છે. આ જે અધ્યાય છે તેમાં રક્ત શબ્દનો ઉપયોગ લગભગ 9 વખત થાય છે, એટલે કે પ્રાયશ્ચિતનો દિવસ આપણને મુક્તિ વિશે એક વાત શીખવે છે કે રક્ત વહેવડાવ્યા સિવાય પાપમાંથી કોઈ મુક્તિ મળી શકતી નથી. અને આ વાત બહુ જ મહત્વપૂર્ણ વાત છે અને તેને સમજવી બહુ જરૂરી છે કે આજના દિવસમાં જ્યારે આપણે ખ્રિસ્તી ધર્મ જોઈએ તો ઘણા લોકોએ આ જે વાત છે તેનાથી તેમને એક જાતની ચિતરી ચડે છે. આવો તો કેવો ધર્મ કે જેમાં રક્ત વહેવડાવવામાં આવે, અને એટલે કે ઘણા બધા જે મંડળીઓ છે, ઘણા બધા જે પાદરી છે તે આ રક્તની વાતને બહુ મહત્વ નથી આપતા. પણ આપણે જ્યારે પવિત્ર શાસ્ત્ર વાંચીએ ત્યારે આપણે જોઈએ છીએ કે રક્ત આપણા ઉદ્ધારને માટે બહુ મહત્વનું છે. માથીની સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 28મી કલમ આ પ્રમાણે કહે છે, અને તમે મહિનામાં દર વખતે જ્યારે પણ પ્રભુ ભોજન લશો ત્યારે આ વચન તમે સાંભળો છો કે આ દ્રાક્ષારસ મારું લોહી છે, નવા કરારનું એ મારું લોહી જે મરણથી જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવ્યું છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો છે. જ્યારે આપણે રક્તને પવિત્ર શાસ્ત્રમાંથી અને સુવાર્તાનો જે સંદેશો છે તેમાંથી બહાર લઈ કાઢી નાખીએ છીએ તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચન આપ્યું છે તેને આપણે વળગી રહેતા નથી અને એક જુદી સુવાર્તા આપણે લોકોને રજૂ કરીએ છીએ. એટલા જ માટે પાઉલ પ્રેરિત આપણને કહે છે કે અમે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે શીખ્યો છે એના સિવાય બીજો કોઈ આવે, બીજા કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા તમને આપે તો તમે માનશો નહીં, એ જૂઠી સુવાર્તા છે. એ જ રીતે માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 28મી કલમ એમ કહે છે કે તમારે માણસના દીકરાના જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહીં પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે. અને આ વાત આપણે યાદ રાખીએ જ્યારે આપણે પ્રાયશ્ચિતના દિવસ વિશે શીખી રહ્યા છે ત્યારે. બીજી એક કલમ હું તમારી આગળ મૂકવા માંગુ છું અને એ તો છે હિબ્રુઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને 23મી કલમ કહે છે કે આ બધી વસ્તુઓ આકાશમાં છે, તે જ સાચી વસ્તુઓની નકલ હતી અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી, પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરૂર હતી. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધ કરવાની જરૂર હતી. આવો આપણે જોઈએ કે આ 16મા અધ્યાયમાં શું આપણને શીખવા મળે છે અને પ્રભુ આપણી સાથે આ વચન દ્વારા કેવી રીતે વાત કરે છે. પહેલી કલમ કહે છે કે અને હારૂનના બે દીકરા યહોવાની હજૂરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી અને યહોવાએ મૂસાને કહ્યું, તારા ભાઈ હારૂનને કહે કે તે પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ કોષ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન આપીશ. આ અધ્યાયની શરૂઆત, આ સૂચનાની શરૂઆત એક ચેતવણીથી થાય છે. આપણે જોયું હતું તે પ્રમાણે દસમા અધ્યાયમાં આ હારૂનના બે જે દીકરાઓ હતા તેઓએ પ્રભુની સ્તુતિ ન કરવાની હતી તે રીતે કરી અને તુરંત તેઓ માર્યા ગયા, અગ્નિમાં તેઓ ભસ્મ પામ્યા. અને તેથી જ કરીને અહીંયા પ્રભુ મૂસા દ્વારા હારૂનને ચેતવે છે કે તું આ પ્રમાણેની ભૂલ કરતો નહીં. વાલાઓ વિચારો કે આપણે જો અયોગ્ય રીતે પ્રભુની પાસે આવીએ, અહીંયા આપણે જૂના કરારમાં શીખીએ છીએ કે પ્રભુની આગળ આવો, એક બહુ જ પવિત્ર જગ્યાએ આવો, ત્યારે આપણે અમુક રીતે જ આવી શકીએ છીએ. અને આજે આપણે આપણા સભાઓમાં, આપણા મંડળીઓમાં, આપણા ચર્ચમાં જોઈએ છે કે કેવી રીતે લોકો પ્રભુની હજૂરમાં આવે છે. વિચારો કે અત્યારના સમયમાં આવું કંઈક થાય કે બે જણા અગ્નિમાં ભસ્મ થઈ જાય તો આપણામાં પણ કેટલી બધી બીક આવી જાય. હું માનું છું કે હારૂનને આ સૂચના એટલા માટે આપવામાં આવે છે કારણ કે આખી જે યહૂદી છાવણી હતી અને ખાસ કરીને હારૂન અને તેના જે બે દીકરા જીવંત હતા તેઓના મનમાં હવે પ્રભુ આગળ જવું જતા એક ભય લાગતો હશે. મને પણ લાગે, માનું છું કે તમને પણ લાગે કે જો આપણા દેખતા જ બે જણ અગ્નિમાં ભસ્મ થઈ ગયા હોય કે જો કંઈક ભૂલ થઈ ગઈ તો શું થશે. પણ અહીંયા યહોવા મૂસા દ્વારા હારૂનને કહે છે કે આ જે પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ, એટલે કે હોલી ઓફ હોલીઝ એને કહેવામાં આવે છે, જ્યારે તમે તે જે ટેબરનેકલ હતું તે તમે જુઓ તો તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવતું હતું, એટલે કે બહારનું આંગણું હતું, પછી તમે અંદર જાઓ તો તેને હોલી પવિત્ર જગ્યા કહેવામાં આવતી હતી, અને પછી પડદાની બીજી બાજુ જ્યાં પવિત્ર સ્થાન કોષ હતું, જેને જ્યાં દયાસન હતું તેને હોલી ઓફ હોલીસ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે આ આ જે સ્ટ્રક્ચર હતું તે જોઈએ તો આપણે જાણીએ છીએ કે તમે યહૂદી હોય તો જ તમે અહીંયા જઈ શકતા હતા. ત્યારબાદ યહૂદી જ તમે હો એટલું જરૂરી નહોતું, પણ જો તમારે જે હોલી પ્લેસ એટલે કે પવિત્ર જગ્યા હતી તેમાં જવું હોય કે જ્યાં આપણે જે ધૂપની વેદી છે, જ્યાં દરરોજની જે બ્રેડ રોટલી મૂકવામાં આવતી હતી, જ્યાં દીવો 24 કલાક ત્યાં બળતો હતો, તે જગ્યા જે છે હોલી પ્લેસ, ત્યાં ફક્ત યાજક જઈ શકતા હતા. હવે યાજક પણ બધા યહૂદી થઈ શકતા નહોતા. જો તમે લેવીના કુળના હો અને એ પણ હારૂનના વંશજ હો તો જ તમે આમાં સેવા આપી શકતા હતા. અને અહીંયા જે પવિત્ર સ્થાનની વાત કરવામાં આવે છે, જે દયાસન છે, તો ત્યાં ફક્ત જે પ્રમુખ યાજક છે તે જઈ શકતા હતા, અને તે પણ વર્ષમાં એક જ દિવસ, જે કે પ્રાયશ્ચિતનો દિવસ હતો. એટલે કે તે દિવસે તેઓ રાષ્ટ્ર, યહૂદી રાષ્ટ્ર હતું, તેના પાપના પ્રાયશ્ચિત માટે ત્યાં જઈ અને જે બલિદાન આપ્યું હતું તેના લોહીનો છંટકાવ કરવામાં આવતો હતો. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે પ્રભુ ત્યાં હાજરી આપતા હતા. હવે એ પ્રમુખ યાજકનું પણ જે પદ છે એ ફક્ત હારૂનનો વંશજ અને જે જયેષ્ઠ પુત્ર હોય તે જ બની શકતો હતો. વિચારો વાલાઓ, આપણને ઘણી વખત લાગે છે કે જો હું જૂના કરારના સમયમાં રહેતો હોત, જ્યારે તેઓ મિસરમાંથી નીકળ્યા અને મેં જોયું હોત કે લાલ સમુદ્રના બે ભાગ કરવામાં આવ્યા અને માના ખાતો હોત અને પ્રભુ જે રીતે તેઓની સાથે વાત કરતા હતા અને સૂચના આપતા હતા, પણ એ જ રીતે જો અત્યારે આપણે જોઈએ તો આજે આપણે દરેક જણ, ના કે ફક્ત પ્રમુખ યાજક, પણ આપણે દરેક જણ નિડરતાથી પ્રભુની આગળ પડદાની પાછળ જઈ અને આજીજી કરી શકીએ છીએ. કેવો અજાયબ જેવો આશીર્વાદ આપણી પાસે છે જે યહૂદી લોકો પાસે હતો નહીં. અને અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રભુ હારૂનને સૂચના આપે છે કે રખેને તે માર્યો જાય, કેમકે હું દયાસન પર મેઘમાં દર્શન આપીશ. ત્યારબાદ 3-5 જે કલમ છે એ આપણને જે એક નમ્રતા, હમ્બલનેસ છે, તેના વિશે શીખવે છે. અહીંયા લખવામાં આવ્યું છે કે હારૂન આ વસ્તુઓ લઈને પવિત્ર સ્થાનમાં આવે, એટલે પાપાર્થણને માટે એક વાછરડો તથા દહીણાર્પણને માટે એક ઘેટો લઈને તે આવે, શણનો પવિત્ર અંગરખો તે પહેરે, ને તે પોતાને અંગે શણની ઇજાર પહેરે, ને શણના કમરબંધથી કમર બાંધે, ને શણની પાઘડી પહેરે. એક પવિત્ર વસ્ત્રો છે અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે, અને ઇઝરાયેલી લોકો તરફથી પાપાર્થણપણને માટે 2 બકરા અને દહીણાર્પણને માટે 1 ઘેટો તે લે. આ જે દ્રશ્ય છે, હારૂનને જે કપડાં પહેરવાના છે, પવિત્ર વસ્ત્રો એમ કહેવામાં આવ્યું છે, તે આપણને શાની વાત કરી રહ્યા છે? એ આપણને એક હ્યુમિલિટીની વાત કરી રહ્યા છે, હમ્બલનેસ, નમ્રતા. એટલે કે જ્યારે આપણે, તમે પ્રભુની હાજરીમાં આવો છો, પ્રાયશ્ચિત્ત માટે આવો છો, તો તમે કયા હૃદયથી આવો છો? અને અહીંયા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર જોવા માંગે છે. જો તમે મારી સાથે જે ફિલિપીઓનો પત્ર, તેનો 2 અધ્યાયને 5-11 કલમ, થોડી લાંબુ ભાગ છે, ઘણી બધી કલમો છે, પણ હું તમારી આગળ મૂકવા માગું છું, કારણ કે આ જ વાત જે અહીંયા આપણે 3-5 કલમમાં હારૂનના વિશે વાંચી, તે વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી માટે કરી, એટલે કે મારી અને તમારી માટે તે આ જ રીતે તૈયાર થયા. તમને યાદ દેવડાવવા લાવો, જે પ્રમુખ યાજક એટલે કે હારૂનનો જે પોશાક હતો તે બહુ વૈભવવાળો પોશાક હતો. એટલે કે તમે જુઓ તો તેની પર હીરા, અને તમને ખબર છે કે જે છાતી પર 12 હીરાનો એક પટ એ પહેરતો હતો. એટલે કે બહુ વૈભવ હતો જ્યારે પ્રમુખ યાજક તૈયાર થઈને બહાર આવે ત્યારે. પણ આ દિવસે એ બધો વૈભવ મૂકી દઈ એક સામાન્ય માણસ તરીકે હારૂને તૈયાર થવાનું હતું. અહીંયા લખ્યું છે તે પ્રમાણે શણનો પવિત્ર અંગરખો, શણની વસ્તુઓ પહેરી એકદમ નમ્ર થઈ અને પ્રભુની આગળ હાજર થવાનું હતું. ફિલિપીઓનો પત્ર, તેનો 2 અધ્યાય 5 કલમ આ પ્રમાણે કહે છે કે તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવા હોવા જોઈએ. ખ્રિસ્ત ઈસુ પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો, પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવું જરૂરી માનતો ન હતો. પોતાના દેવનું સમક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું અને દાસ જેવા બનવાનું કબૂલ્યું. તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો, અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો. તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો, છતાં પણ આજ્ઞાંકિત રહ્યો, ખ્રિસ્ત દેવની આશાનું પાલન કરતો રહ્યો અને દેવને અનુસર્યો. તેથી દેવે તેને ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન કર્યો, તેના નામને બધા જ નામો કરતાં દેવે શ્રેષ્ઠ જાહેર કર્યું. દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે, તેવી દેવની ઈચ્છા હતી. દરેક વ્યક્તિ કબૂલ કરશે, કહેશે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. જ્યારે તેઓ આમ કહેશે ત્યારે દેવ બાપનો મહિમા વધશે. આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમનું જે દૈવ્યપણું હતું તે મૂકી દઈ અને મારાની તમારે માટે સામાન્ય માણસ તરીકે જન્મ લઈ અને એક આજ્ઞાંકિત પુત્ર તરીકે વધસ્તંભ પર લટકાઈ ગયા. જ્યારે આપણે યોહાનની સુવાર્તા અને તેનો 13મો અધ્યાય વાંચીએ છીએ અને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે શિષ્યોના પગ ધોયા, ત્યાં પણ આવું જ કંઈ ચિત્ર તમે જોશો કે તેમણે તેમનો અંગોરખો ઉતાર્યો, કેવી રીતે જે તૈયાર થયા એ જ વાત અહીંયા આપણે હારૂનમાં જોઈ શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સ્વર્ગમાંથી આવ્યા હશે પૃથ્વી પર, ત્યારનું જે દ્રશ્ય છે તે પણ આપણે તેમાં જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો 6 કલમ કહે છે કે પોતાને માટે પાપાર્થણનો જે બળદ હોય તેને હરૂણ રજૂ કરે ને પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે પ્રાયશ્ચિત કરે અને 2 બકરા તે લે અને તેઓને મુલાકાત મંડપના દ્વારા આગળ યહોવાની સમક્ષ લાવે. આગળ વધીએ તે પહેલાં બીજી પણ એક કલમ હું તમારી આગળ રજૂ કરવા માગું છું અને એ તો બીજો કોરિન્થીઓ તેનો 8મો અધ્યાય અને 9મી કલમ કહે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો, તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો પરંતુ તમારા માટે તે દીન બન્યો, તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો, તેથી ખ્રિસ્તે આમ કર્યું. હવે અહીંયા જે આપણે 2 બકરાની વાત વાંચીએ છીએ તે સમજવી જરૂરી છે. હા, અહીંયા લખ્યું છે 2 બકરા, પણ બલિદાન એક જ છે, તે વાત તમે ખાસ યાદ રાખજો આપણે આગળ વધીએ તે પ્રમાણે. ઓકે, અહીંયા લખ્યું છે કે 2 બકરા તે લે અને તેઓ મુલાકાત મંડપના દ્વાર આગળ યહોવાની સમક્ષ લાવે અને હારૂન અને મેં એને એ 2 બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે, એટલે કે એક ચિઠ્ઠી યહોવાને માટે અને બીજી ચિઠ્ઠી અઝાઝેલને માટે, અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે તેને રજૂ કરીને હરૂન પાપાર્થણને માટે ચઢાવે, પણ જે બકરા ઉપર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને સારું પ્રયાશ્ચિત કરવાને યહોવાની સમક્ષ તેને જીવતો રજૂ કરવો. આને સ્કેપ ગોટ કહેવામાં આવે છે. એમાંથી આપણને ઇંગ્લિશ શબ્દ જે સ્કેપ ગોટ છે, એટલે કે જ્યારે કોસો ગુનો થયો હોય અને કોઈના માથે એ ટોપલો બેસાડી દેવામાં આવે તો એને સ્કેપ ગોટ કહેવામાં આવે છે. અને તે અહીંયાથી તે શબ્દ લેવામાં આવ્યો છે. અહીંયા જે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે, એટલે કે 2 બકરા હારૂને લઈને આવે છે અને ચિઠ્ઠી નાખવામાં આવે છે, એકની ઉપર અઝાઝેલનું નામ પડે છે અને બીજાની ઉપર યહોવાનું નામ પડે છે. જે યહોવાના નામનો જે બકરો છે તેનું બલિદાન આપવામાં આવે છે. અઝાઝેલની ચિઠ્ઠી જે બકરા ઉપર પડે છે તે બકરાને અરણ્યમાં છૂટ્ટો મૂકી દેવામાં આવે છે, એટલે કે જે બધા પાપ છે, એટલે કે દ્રશ્ય એવું છે કે બધા પાપ છે એની પર મૂકી અને તેને જેટલો છાવણીથી જેટલો દૂર બને તેટલો દૂર તેને મોકલી દેવામાં આવે છે. અમુક વસ્તુ અહીંયા સમજવી બહુ જરૂરી છે. જ્યારે આપણે અરણ્ય શબ્દ વાંચીએ ત્યારે આપણે તેને રણ ન સમજીએ. અરણ્ય અને રણમાં બહુ મોટો તફાવત છે. એટલે કે રણ આપણે જોઈએ છીએ કે રેતી, જ્યાં વરસાદ ના પડતો હોય, ભયંકર તાપ હોય તેવી જગ્યાને આપણે રણ કહીએ છીએ. જે અરણ્ય હતું તે એક આપણે જાણે કે જંગલ જેવું હોય ને તેવું કહી શકીએ, જ્યાં જંગલી જાતનું વનસ્પતિ ઉગતી હોય, એકાંતની જગ્યા જેને કહેવામાં આવે. જે યહૂદી લોકોનું જે માનવું હતું તે પ્રમાણે અને આ સમયમાં જે અરણ્ય વિશેનો વિચારસરણી હતી એ હતી કે એ એક 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 ધમાલી કેઓસની જગ્યા છે, જ્યાં અંધકાર છે, એટલે કે જ્યાં શેતાન અને તેના શિષ્યોનું રાજ છે તેને અરણ્ય કહેવામાં આવતું હતું. આ વાત આપણે સમજેવા લાવો. આથી જ કરીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થાય છે ત્યાર પછી તેમનું જે પરીક્ષણ કરવાનું હતું તેમને ક્યાં લઈ જવામાં આવે છે? અરણ્યમાં. કઈ જગ્યાએ? કે જ્યાં શેતાનની સત્તા છે. હું કહેતો નથી કે એવું વાસ્તવિકતામાં છે. આવું આ તે વખતે માનવામાં આવતું હતું કે તે શેતાનની જગ્યા છે. આપણે બી અમુક શહેરમાં અમુક ગામમાં આપણે જોઈએ તો અમુક જે જગ્યા હોય ને તો કે ભાઈ ત્યાં ના જશો, ત્યાં જવા જેવું નથી, એવી જગ્યા આ અરણ્યમાં આપણે કહી શકીએ. જે અઝાઝેલ છે એની પણ હું તમને સમજણ આપવા માંગુ છું. અઝાઝેલ તમે જો હિબ્રુમાં તેનું ભાષાંતર કરો તો તેના બે શબ્દોમાંથી એક શબ્દ બનેલો છે, એટલે કે એક શબ્દ છે ગોટ અને બીજો શબ્દ છે ગોઈંગ અવે, અને એનો મતલબ એમ કે જે બકરો જેને મોકલી દેવામાં આવે છે. તે અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે કે રક્ત દ્વારા જે બકરાનું બલિદાન થયું તેના દ્વારા શુદ્ધિકરણ મળ્યું છે, પ્રાયશ્ચિત પાપનું થયું છે, અને હવે જે યહૂદી લોકોની છાવણી હતી તેમાંથી પાપ દૂર કરી નાખવામાં આવ્યું છે, જેટલું દૂર જઈ શકે તેટલું. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે, કારણ કે આપણા પ્રમુખ યાજકે આપણા પાપ દૂર કરી નાખ્યા છે. અમુક કલમ તમારી આગળ રજૂ કરવા માંગુ છું. કદાચ તમારામાંથી કોઈ એવું સમજતું હોય કે મારા પાપ દૂર થયા નથી, કેવી રીતે થઈ શકે, પ્રભુ શું કહે છે આપણને તે આપણે જોઈએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 103 અધ્યાય 1 અને 12 કલમ આ પ્રમાણે કહે છે કે પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી, એટલા દૂર કર્યા છે આપણા પાપ તેમણે આપણાથી. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા આપણા પાપ તેમણે દૂર કર્યા છે. હું નથી કહેતો વાલાઓ, પ્રભુનું વચન કહે છે. એ જ રીતે યિર્મિયાનું પુસ્તક તેનો 31 અધ્યાય અને 34 કલમ આપણને આ પ્રમાણે કહે છે કે તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહીં, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભાળીશ નહીં. આ યહોવાના વચન છે. શું હજુ પણ તમને થોડો અવિશ્વાસ છે, ડાઉટ છે કે ના પ્રભુ મારા પાપ દૂર નથી કરી શકતા? હા, બીજા બધાના તો કરી શકે પણ મારા પાપ તો એટલા ભયંકર છે કે તે દૂર નથી કરી શકતા. પ્રભુનું વચન કહે છે કે તેમના પાપ હું ફરીથી સંભાળીશ નહીં. યશાયાનું પુસ્તક તેનો 38 અધ્યાય અને 17 કલમ આ પ્રમાણે કહે છે કે તે મારા બધા પાપોને તારી પીઠ પાછળ નાખી દીધા છે. કેવો અજાયબ જેવો આશીર્વાદ વાલાઓ. એ જ રીતે યશાયાનું પુસ્તક તેનો 44 અધ્યાય અને 22 કલમ આ પ્રમાણે કહે છે કે મેં તારા અપરાધોને વાદળની જેમ હટાવી દીધા છે, તારા પાપોને ધુમ્મસની જેમ વિખેરી નાખ્યા છે, તું મારી પાસે પાછો આવ, કારણ કે હું તારો ઉપાસક છું. વાદળ ક્યારે, ધુમ્મસ ક્યારે ગુમ થાય, ક્યાં ગયું કોઈને ખબર પડતી નથી, એવી જ રીતે પ્રભુએ મારા અને તમારા પાપોને દૂર કર્યા છે. અયુબનું પુસ્તક તેનો 14 અધ્યાય અને 17 કલમ આપણને આ પ્રમાણે કહે છે કે તમે મારા પાપોને એક થેલામાં બાંધશો, અથવા તમે મારા ગુનાઓ ઉપર ચિતરાશો. વિચારો, પાપોને એક થેલામાં બાંધશો. અને છેલ્લે હજુ પણ જો હું તમને સંપૂર્ણ રીતે કન્વિન્સ કરી ના શક્યો હોય તો મીખાનું પુસ્તક તેનો 7 અધ્યાય અને 19 કલમ આ પ્રમાણે કહે છે કે અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દીધા છે. બીજા ભાષાંતરમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે અમારા બધા પાપોને દરિયાના ઊંડાણમાં તમે પધરાવી દેશો. એટલે કે અહીંયા આજે બલિના બકરાનું ચિત્ર આપણે જોઈએ છે તો એક જે ચિત્ર છે એ કદાચ પ્રભુએ આપણી માટે જે બલિદાન આપ્યું છે તેને સંપૂર્ણ રીતે રજૂ નથી કરતું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કાલવરીની ટેકરી ઉપર, વધસ્તંભ ઉપર આખી દુનિયાના પાપો પોતાનામાં માફ લઈ લીધા. ફક્ત એક વર્ષને માટે નહીં, કારણ કે આપણે જે અહીંયા જે વિધિ જોઈ રહ્યા છે એ તો ફક્ત એક વર્ષ માટે પાપનું પ્રાયશ્ચિત હતું, પણ સર્વ માનવ જાતિનું સદાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે પાપમાંથી છુટકારો આપ્યો છે. અહીંયા જે આપણે સિમ્બોલિકલી એક પ્રતીકાત્મક રીતે જોઈએ છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાસ્તવિકતામાં કરી બતાવ્યું હતું. ત્યારબાદ અમે આપણે જોઈએ છે કે કેવી રીતે હારૂન બળદને તૈયાર કરે છે અને પાપાર્થણનો બળદ પોતાને માટે હોય તેને હારૂન રજૂ કરે ને પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે પ્રાયશ્ચિત કરે ને પાપાર્થણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે અને યહોવાની સમક્ષ વેદી ઉપરથી એક ધૂપદાની ભરી અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની અંદરની બાજુએ તે લાવે અને તે ધૂપને યહોવાની સમક્ષ પેલા અગ્નિ પર તે નાખે ને તેથી કરાર કોષ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે એ માટે કે તે માર્યો ન જાય અને વાછરડાના રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વ તરફ દયાસન પર છાંટે અને તે રક્તમાંનું 7 વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે. આપણે ગયા અધ્યાયમાં શીખ્યા હતા કેમ 7 વાર, 7 નંબર એ પવિત્ર શાસ્ત્રમાં સંપૂર્ણતાનો આંકડો છે. પણ આપણે જોયું હતું ગયા અધ્યાયમાં તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર 7 જુદી જુદી જગ્યાએથી તેમણે તેમનું રક્ત વેવડાવ્યું હતું અને તેથી કરીને અહીંયા ગાડી 7 વાર તે દયાસન પર રક્ત છાંટે છે. બીજું પણ એક વસ્તુ હું તમને અહીંયા બતાડવા માગું છું કે આ જે કાર્ય હતું એ એક જ વ્યક્તિ કરી રહ્યા છે. અહીંયા જે દયાસન પરથી ધુમાડો નીકળે એટલે કે જેને આપણે પ્રાર્થના કહીએ, ઇન્ટરસેસરી પ્રેયર, મધ્યસ્થીની જે પ્રાર્થના છે જે આપણે કહીએ છીએ, અહીંયા આપણને હારૂનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર જોઈ રહ્યા છે. કારણ કે આજે તેઓ મારી અને તમારી માટે આ જ રીતે મધ્યસ્થીનું કામ કરી રહ્યા છે. અને અહીંયા આપણે મેં કીધું તે પ્રમાણે દરેક જે કાર્ય છે ફક્ત હારૂન કરી રહ્યો છે. અહીંયા બીજો કોઈ યાજક નથી, બીજો કોઈ મદદગાર નથી. જે સર્વ કરવાનું છે તે હારૂન પ્રમુખ યાજક તરીકે કરી રહ્યો છે. એટલે કે આપણને પાપમાંથી છોડાવવાનું, આપણી અને પ્રભુ બાપની વચ્ચે એક જ મધ્યસ્થી છે, બીજો કોઈ માર્ગ નથી. સત્ય તથા માર્ગ, સત્ય તથા જીવન એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બીજું કોઈ આ કાર્ય કરી શકતું નથી, બીજું કોઈ ક્વોલિફાઈડ નથી, લાયક નથી કે જેના દ્વારા આપણને પ્રાયશ્ચિત મળે, આપણને પાપની માફી મળે. અને આગળ તમે જો તો 17મી કલમ કહે છે ને, પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવાને તે અંદર જાય ત્યારે જ્યાં સુધી તે પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે તથા સમગ્ર ઇસરાયેલી પ્રજા માટે પ્રાયશ્ચિત કરીને બહાર ન નીકળે ત્યાં સુધી મુલાકાત મંડપમાં કોઈ માણસ ન રહે. એકલો, મેં કીધું તે પ્રમાણે, બીજું કોઈ આ કાર્ય કરી નથી શકતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી અને તમારી માટે કબરમાં એકલા હતા. એટલે તો વધસ્તંભ પરથી હાંક મારી હતી કે કેમ તમે મને તરછોડી દીધો છે, વાય હેવ યુ ફોરસેકન મી. અને યહોવાની સમક્ષ વેદી પાસે બહાર આવીને તેને માટે તે પ્રયાસચિત કરે અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીના સિંગોની આસપાસ તે લગાડે અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર ફરીથી 7 વાર છાંટી તેને શુદ્ધ કરે ને ઇઝરાયેલની અશુદ્ધતાથી તેને પવિત્ર કરે. આપણે હિબ્રુઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને 23મી કલમ વાંચી તે પ્રમાણે આ જે સર્વ થઈ રહ્યું છે તે સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના રક્ત દ્વારા જે સ્વર્ગીય જે મંદિર છે ત્યાં મારી અને તમારી માટે કર્યું હતું. આગળ વધીએ તો 20મી કલમ કહે છે, અને જ્યારે તે પવિત્ર સ્થાનને તથા મુલાકાત મંડળને તથા વેદીઓને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવતા બકરાને તે હાજર કરે, અને હારૂન જીવતા બકરાના માથા પર પોતાના બંને હાથ મૂકે, એટલે કે આખો જે ઇસરાયલ પ્રજા છે તેના પાપ આ બકરાના માથા પર હવે મૂકવામાં આવે છે. જેવી રીતે કે આખી માનવ જાતિના પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર મૂકવામાં આવ્યા, અને તેના ઉપર ઇઝરાયેલી લોકોના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિરે મૂકે, અને ઠરાવેલા માણસે હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો, અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરી ઉજ્જળ પ્રદેશમાં લઈ જશે, અને રાનમાં તે બકરાને છોડી દેવો, અને હારૂન મુલાકાત મંડળમાં આવે, અને જે શણના વસ્ત્ર તેણે પવિત્ર સ્થાનમાંથી જતી વખતે પહેર્યા હતા તેમને તે ઉતારીને ત્યાં રાખી મૂકે, અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને પોતાના વસ્ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહીનાર્પણ તથા લોકો દહીનાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કરે. બહુ અજાયબ જેવી વાત લખવામાં આવી છે અહીંયા વાલાઓ. આગળ વધુ એ પહેલાં એક ચેતવણી તમને આપું. આજે સેવન્થ ડે એડવાન્ટેજ જે ચર્ચ છે તો તે આ બાબતમાં બહુ ખોટું શિક્ષણ આપે છે, કારણ કે તેઓનું શિક્ષણ એવું છે કે જે આ બકરો છે એટલે કે જે પાપ લઈને જાય છે તે શેતાનના પ્રતિક રૂપે છે, એટલે કે આપણા પાપો મારા ને તમારા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથા પર નથી લીધા પણ શેતાનના માથા પર મૂકી અને તેને રાનમાં મૂકી દેવામાં આવ્યો છે. પવિત્ર શાસ્ત્ર એવું શીખવતું નથી વાલાઓ, આપણે એ યાદ રાખીએ. એટલે કોઈ ભાઈ કે બહેન તમારા સર્કલમાં હોય કે જે સેવન્થ ડે એડવાન્ટિસ ફોલો કરતા હોય તો તેમને આ શિક્ષણની જરૂર છે. બીજી બી ઘણી બધી વાતો છે કે જે તેઓની પવિત્ર શાસ્ત્ર પ્રમાણે નથી, પણ આ તો અહીંયા આ વચન આપણે શીખી રહ્યા છે તો તેનો હું ઉલ્લેખ કરું છું. અહીંયા બહુ અજાયબ જેવું ચિત્ર અને બહુ મહત્વનો પાઠ આપણને આપવામાં આવ્યો છે, ખાસ કરીને તમારામાંથી જેઓ સેવામાં છે. કદાચ તમે પાદરી છો, કદાચ તમે ચર્ચમાં કોઈક જાતનું સેવા આપો છો, કદાચ પ્રભુએ તમને કોઈ બીજી સેવા આપી છે, તો ખાસ કરીને તમે અહીંયા સાંભળજો. અહીંયા જે ચિત્ર દોરવામાં આવ્યું છે, બધું બલિદાન પતી ગયું, બકરાને રાનમાં મૂકી દેવામાં આવ્યો, પછી હારૂનને સૂચના આપવામાં આવી છે કે તું પાછો આવે તો ફરી સ્નાન લેજે, એટલે કે શુદ્ધિકરણ પ્યોરિફિકેશનની વાત થઈ રહી છે, વસ્ત્રો બદલે છે અને પછી ફરી તેણે બલિદાન આપવાનું છે. અને ઓ વાલાઓ, આ જે અહીંયા પાઠ છે તો એ તો એ છે કે ઘણી વખત જ્યારે આપણે કામની શરૂઆત હોય ત્યારે તો બહુ પ્રાર્થનાને સ્તુતિ કરીએ છીએ, પણ એ જ પ્રાર્થનાની અને એ જ સ્તુતિની જરૂર કામ પત્યા પછી હોય છે. કારણ કે કામ પત્યા પછી આપણે પાપમાં પડવાની અથવા તો પ્રભુથી દૂર જવાની વધારે શક્યતા હોય છે, અને તે સમયે આપણે પ્રભુમાં દ્રઢ થવું વધારે વધારે જરૂરિયાતરૂપ હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો કે કદાચ જો તમને કોઈ જેવું કે વચનની સેવા કરવાનો મોકો આપવામાં આવે તો કદાચ વચન પૂરું થાય પછી એક જાતનો અહમ આવી જાય છે, હું તો કેટલું સરસ બોલ્યો, લોકોએ તો કેટલી બધી પ્રશંસા કરી, લોકો બહુ ગજબનો રિસ્પોન્સ આપ્યો, એક જાતનું અભિમાન, એક જાતનું અહમ છે. અને એટલા માટે ફરીથી પ્રભુ આગળ નમ્ર થવું, હમ્બલ થવું બહુ જરૂરી છે. એક જ નથી, કદાચ તમારામાંથી કોઈ કહેશે ના ના હું તો એવું કદું ના બોલું, મારું તો જ્યારે મને આ તક મળે તો ત્યાર પછી હું તો એકદમ થોડો ચિંતાતુર હોઉં છું. અને આનો જે બીજું પાસું છે એ છે કે ઘણી વખત એ છે એ મારે જે બધું કહેવાનું હતું એ હું બરાબર સમજાઈ ના શક્યો, આ બોલવાનું રહી ગયું, શું લોકોને ગમ્યું હશે, શું મારે જે કહેવું હતું તે તેઓ સમજ્યા હશે. એટલે કે એક જાતનું આપણે પોતાની જાતને જે તપાસીએ તેની વાત થઈ રહી છે. અને એમાં કોઈ કશું ખોટું નથી, કારણ કે આપણે જાણવું જરૂરી છે કે આપણે પ્રભુના વચનમાં જે કહે છે તે પ્રમાણે બોલ્યા કે નહીં. પણ જ્યારે અમુક વધારે એ થઈ જાય તો ત્યાર ફરીથી જે કેન્દ્રિત સ્થાન પ્રભુને મળવું જોઈએ તેના બદલે આપણે તે લઈ લેતા હોઈએ છીએ. આપણે એમ કહેતા હોઈએ છીએ કે કે હું મહત્વનો છું. અને એથી કરીને આપણે જેઓ સેવામાં છે તેઓને સેવાનું કામ પતી જાય પછી પ્રભુના દયાની કૃપાની બહુ જરૂર હોય છે. ફક્ત હારૂન જ્યારે પવિત્ર સ્થાનમાં ગયો ત્યારે તેણે બલિદાન ન આપ્યું, ત્યારે જ તેણે સ્નાન ના કર્યું, પણ જ્યારે તે બહાર આવ્યો ત્યારે ફરીથી તેણે બલિદાન આપ્યું અને સ્નાન કર્યું. ગમે તે તમારી સેવા હોય, કદાચ તમે ક્વાયરમાં તમે ભાગ લેતા હોય, કદાચ તમે કોઈને સુવાર્તા આપી હોય, કદાચ તમારે વચનની તમે સેવા આપી હોય, જો તમે આપ્યા પછી આ વાત ખાસ યાદ રાખો કે શેતાન એ અંતના સમયમાં તમારી પર ફાવી ન જાય. કારણ કે એક વખત એ આપણું ધ્યાન આપણી પોતાની તરફ દોરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બદલે, તેનો મતલબ કે તે તમને જ્યાં લાવવા હતા ત્યાં લાવવામાં સફળ થઈ ગયો છે, એ વિજયવંત થઈ ગયો છે. આગળ આપણે જોઈએ 29મી કલમ કહે છે, અને એ સદાને માટે તમારો વિધિ થાય, સાતમા માસમાં તે માસને 10મે દિવસે તમે આત્મકષ્ટ કરો ને કોઈ પ્રકારનું કામ ન કરો. પછી આ દેશનો હો કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો, કેમ કે તમારા શુદ્ધિકરણને માટે એ દિવસ તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે, તમે તમારા સર્વ પાપથી યહોવાની સમક્ષ શુદ્ધ થશો. તે તમારે આત્મકષ્ટ કરવું તે સદાને માટે વિધિ છે. આત્મકષ્ટ કરવું, ટાઈમ ઓફ અફ્લિક્શન, આ જે એક સમય હતો જ્યારે પ્રભુએ તેમના લોકોને એક બહુ ગંભીરતાથી તેમની પાસે આવવાનું આજ્ઞા આપી હતી. અને સુવાલાઓ, આજે આપણને એની જરૂર નથી? શું આજે મંડળીને આ વાતની જરૂર નથી? શું આજે આપણે મંડળીના સભ્યો તરીકે આ સાંભળવાની જરૂર નથી કે તમારે આત્મકષ્ટ કરવું તે સદાને માટે વિધિ છે? કસ્મય અઠવાડિયાનો સમય આવી રહ્યો છે, બહુ નજીક છે વાલાઓ. ફરી આ એક બીજી સાધારણ કસ્મય અઠવાડિયાની મીટિંગ ના હોય આપણી માટે. આત્મકષ્ટ કરો, પ્રભુ તરફ ધ્યાન આપો. કારણ કે યાકૂબ 4:8-10 આપણને શું શીખવે છે કે દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માંગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો. તમે ઉદાસ થાવ, શોક કરો અને રડો. તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો. પ્રભુ આગળ દીન બનો અને તે તમને મહાન બનાવશે. શું આ આવનાર જે ગુડ ફ્રાઈડે છે, આવનાર જે આપણો પુનરુત્થાનનો દિવસ છે, આવનાર જે કસ્મય અઠવાડિયું છે, અત્યારે જે 40 દિવસની સભાઓ ચાલી રહી છે, ત્યારે શું આ વચન આપણે સમજવું જરૂરી નથી? તમે ઉદાસ થાવ, શોક કરો અને રડો, તમારા હાસ્યને શોકમાં ફેરવો, તમારા આનંદને વિષાદમય બનાવો, પ્રભુ આગળ દિન બનો અને તે તમને મહાન બનાવશે. પ્રયાશ્ચિત બહુ જ મહત્વનું છે. અને આજની આપણી મંડળીનો જો કોઈ મોટો વાંક હોય અથવા તો મોટી ભૂલ હોય તો તે તો એ છે કે જ્યારે આપણે યશાયાનું પુસ્તક તેનો 6 અધ્યાય જોઈએ છે, ત્યારે યશાયા પુસ્તક પોતાનો હાથ ઊંચો કરીને કહે છે કે હું અહીંયા છું, હું અહીંયા છું, મને વાપર. અને આજે ઘણા લોકો પ્રભુની સેવાને માટે વપરાવવા માટે બહુ આતુર હોય છે, પણ એ સેવાને માટે એક બીજી વાત બહુ જરૂરી છે. અને મને લાગે છે કે આજની મંડળીનું જે અસરકારક નથી રહી તેનું કારણ એ છે કે આજે બહુ લોકો હાથ ઊંચો કરી દે છે, પણ યશાએ જ્યારે હાથ ઊંચો કર્યો, જ્યારે પ્રભુએ યશાયાને પૂછ્યું કે હું કોને મોકલું, અમારે માટે કોણ જશે, ત્યારે યશાયાએ ઉત્તર આપ્યો કે હું આ રહ્યો, મને મોકલો, અને આપણામાંથી ઘણા બધા જવાને માટે તૈયાર છે. બધાને આપણ બધાને લોકોની આગળ ઊભા થઈને ભાષણ આપવાનું બહુ ગમે છે, લોકો પોતાની વાહ વાહ કરે, માન મળે, એ બધાને જોતું હોય છે. પણ વાલાઓ, આપણે જે જવાબ આપ્યો હું આ રહ્યો મને મોકલો, તે પહેલાં જો આપણે જોઈએ તો યશાયા પ્રબોધક શું બોલ્યા હતા, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે. અને આજનું જો મોટામાં મોટી સમસ્યા મંડળીની હોય તો આપણા આપણે ઘણા બધા લોકો છે કે જવાને માટે તૈયાર છો, મને મોકલો, પણ તેઓએ યશાયાની જેમ જે અફસોસ, જે પ્રયાસચિત પાપનું કરવું જોઈએ, જે સમજવું જોઈએ કે આપણે કેટલા હદે પાપી છે, પ્રભુની હાજરીમાં જે સમય હોવો જોઈએ અને જ્યારે પ્રભુની આગળ ઊભા રહીએ ત્યારે આપણું જે પાપી અવસ્થા છે તેનું ભાન થયા વગર બહુ લોકો પ્રભુની સેવામાં છે. અને તેથી જ કરીને જે પવિત્ર આત્માનું સામર્થ્ય છે, પ્રભુનું સામર્થ્ય છે, તે આપણા મંડળીમાં નથી, કારણ કે એ જ પવિત્ર આત્મા જે 12 અભણ શિષ્યોને લઈને આખી દુનિયા બદલી નાખી તે આપણી પાસે પણ છે. છતાં આપણે આપણા કુટુંબમાં, મંડળીની તો વાત છોડો, સમાજની તો વાત છોડો, પણ આપણા કુટુંબમાં આપણે કોઈ પ્રભાવ પાડી શકતા નથી, કારણ કે આપણામાંથી બહુ લોકો હિયર આઈ એમ બોલી જાય છે બિફોર વો ઇઝ મી, હું આ રહ્યો પણ અફસોસ છે મને, હું અશુદ્ધ હોઠનો માણસ છું, એ આપણે બોલ્યા નથી. અહીંયા આપણે જે ચિત્ર જોઈ રહ્યા છે તે પ્રાયશ્ચિત્તનું ચિત્ર છે. અને બહુ ટૂંકમાં જો હું તમને કહું તો ઝખારિયાનો જે પ્રબોધક ઝખારિયા 12 અધ્યાય, તમે 10 કલમથી 13 કલમ અને 13 અધ્યાયને 1 કલમ વાંચશો તમે તો ત્યાં તમે જોઈ શકશો કે આ જે એ જે સમયની વાત થઈ રહી છે તે ઇસરાયલના ભાવિ શુદ્ધિકરણનું ચિત્ર છે. એટલે કે જ્યારે તેઓ જેને તેઓએ લટકાવી દીધો તેને એક તારનાર તરીકે ઓળખશે, મસીહા તરીકે ઓળખશે, તેમને મુક્ત કરવામાં આવશે, તેમને શુદ્ધ કરવામાં આવશે અને તેમના રાજ્યમાં તેમને સ્થાપિત કરવામાં આવશે. આ જ વાત તમે યશાયાનું પુસ્તક તેનો 27 અધ્યાય અને 12 અને 13 કલમમાં પણ વાંચી શકો છો. જે જે આ વિધિ અહીંયા આપણે જોઈએ છે, અને ત્યારબાદ પછી પછીનો જે ફિસ્ટ આપણે જોઈએ છે, ઉજવણી જે જોઈએ છે, તેનું દ્રશ્ય તમને ઝખારિયા 12 થી તે 13મો અધ્યાયને પહેલી કલમમાં જોવા મળે છે. એટલે કે જે 1000 વર્ષનું પ્રભુના રાજ્યની સ્થાપના થવાની છે તે આપણે જોઈ શકીએ છીએ. તે પ્રાયશ્ચિત્ત પછીનો આનંદનો જે સમય છે, ફીસ્ટ ઓફ ટેબરનેકલ, તે આપણે આ જોઈ શકીએ છીએ. એટલે કે ઈશ્વર તેમના તેમની પર કૃપા કરે છે, તેમને વિનંતીઓનો આત્મા આપશે, અને તેઓ તેમના પાપોનો પસ્તાવો કરશે અને તેમના પર વિશ્વાસ કરશે. અને એ પસ્તાવો અને એ વિશ્વાસ તે દિવસે તેમને શુદ્ધ કરશે. દાઉદના ઘર અને યરૂસલેમના રહેવાસીઓને માટે એક ફુવારો ખુલ્લો કરવામાં આવશે, અને તેઓને પાપ અને અશુદ્ધતાથી શુદ્ધ કરવામાં આવશે. આ એ પ્રાયશ્ચિતનો દિવસ હતો. એ જે વાર્ષિક મેં કીધું તે પ્રમાણે પ્રાયશ્ચિતના દિવસ પછી જે પર્વ ઉજવવામાં આવતો હતો તે ઇઝરાયલના ભવિષ્ય પ્રાયશ્ચિતના દિવસ પછીનો જે પર્વ 1000 વર્ષનું સુધી જે ચાલશે તે વિશે આપણને શીખવવામાં આવે છે. અજાયબ જેવું અહીંયા વચન આપણને જોવા મળે છે. આ અભ્યાસને આપણે પૂરો કરીએ ત્યારે હું તમારી આગળ એક પ્રશ્ન મૂકવા માગું છું. એટલે કે આ જે ઇસરાયલના બાળકો, ઇસરાયલ પુત્રો હતા, યહૂદી લોકો હતા, કેવી રીતે તેઓને ખબર પડતી હશે કે અર્પણ પૂરતું હતું કે નહીં? કેવી રીતે તેઓ જાણતા હતા? આ જે પ્રાયશ્ચિતનો દિવસ 7મા મહિનામાં 10મા દિવસે થતો હતો, 7 મેં કીધું તે પ્રમાણે સંપૂર્ણતાનો આંકડો છે, 10 એક કાયદાનો આંકડો છે. શું કોઈ આપણે કે તેઓ કાયદાનું સંપૂર્ણ પાલન કરીએ છીએ? અને જવાબ તમે જાણો છો વાલાઓ, ના. અને તે જ કારણ છે કે પ્રાયશ્ચિતના દિવસે, પ્રાયશ્ચિતનો દિવસ ઇસરાયલના બાળકો ને કેવી રીતે ખબર પડે કે અર્પણ પૂરતું છે કે નહીં? અને એ તો એવી રીતે જાણતા હતા કે જો જે પ્રમુખ યાજક રક્તનો છંટકાવ કરવાને માટે અંદર ગયા હતા તે બહાર આવે છે કે નહીં. જો કોઈ પ્રમુખ યાજક મંડપમાંથી બહાર આવે છે તો તેઓ તેમના જે પાપ છે તેને ઢાંકી દેવામાં આવ્યા હતા. કારણ કે જો તે યોગ્ય રીતે તૈયાર ન હોત, અથવા તો બલિદાન યોગ્ય ન હોત, અર્પણ અસ્વીકાર્ય હોય, તો તે પવિત્ર સર્વશક્તિમાન દેવની હાજરીમાં પવિત્ર સ્થાનમાં મૃત્યુ પામેત. પણ જ્યારે તે બહાર આવે છે તો તમે ખાતરીપૂર્વક કહી શકો છો કે માફ કરવામાં આવ્યું છે. શું તમે જાણો છો કે તમારા પાપ માફ થયા છે કે નહીં? શું તમારી પાસે કોઈ પુરાવો છે? શું કોઈ ખાતરી છે કે તમારા પાપ માફ થયા છે? અને હું અને તમે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે હા, હું ખાતરીપૂર્વક જાણું છું કે મને માફ કરવામાં આવ્યો છે. કારણ કે આપણા મહાન પ્રભુ યાજક ઈસુ ખ્રિસ્ત કબરમાંથી બહાર આવ્યા હતા. અને તેથી જ કરીને આપણે હિબ્રુઓના પુસ્તકમાં વાંચીએ છીએ કે આપણે હિંમતભેર કૃપાના સિંહાસન પર આવીએ, જેથી જરૂરિયાતના સમયે મદદ કરવાને માટે કૃપા અને દયા મળી શકે. કારણ કે પ્રાયશ્ચિતનું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે, કબર ખાલી છે અને સંપૂર્ણ રીતે ઈશ્વર આપણને ખાસ અને વ્યક્તિગત રીતે પવિત્ર સ્થાનમાં આવવાને માટે આમંત્રણ આપે છે. શરૂઆતમાં મેં કીધું હતું તે પ્રમાણે, ફક્ત પ્રમુખ યાજક નહીં પણ દરેકને વ્યક્તિગત રીતે પવિત્ર સ્થાનમાં આવવાને માટે આમંત્રણ આપે છે. પ્રશ્ન એ છે વાલાઓ, કે શું આપણે આ આમંત્રણને માન આપીએ છે? આ આમંત્રણનો આપણે લાભ લઈએ છે? વાત આ 1800ની સદીની છે, અને તે સમયે જ્યારે કોઈ પણ જાતનું તમારે વાતચીત કરવી હોય, ખાસ કરીને જેઓ દૂર રહેતા હોય તેઓની સાથે, તો ટેલિગ્રાફ દ્વારા વાત કરવામાં આવતી હતી. તમારામાંથી ઘણા જાણતા હશે, એટલે કે જે સંદેશો હોય તેને કોડ દ્વારા મોકલવામાં આવે અને બીજી બાજુ તેનું ભાષાંતર થાય અને જે વ્યક્તિની માટે હોય તેને તે પહોંચાડવામાં આવે. આવી જ એક કંપની હતી, તેમાં નોકરીની માટેની જાહેરાત આપવામાં આવી હતી અને તે નોકરીને માટે લગભગ 7 થી 8 માણસો આવ્યા હતા અને તેઓ બધા બેઠા હતા. ઓફિસ હતી તેઓની, બહાર જે જગ્યા હતી ત્યાં તેઓને અંદર ઇન્ટરવ્યૂને માટે બોલાવવાને માટે તેઓ રાહ જોઈને બેઠા હતા. તેવામાં એક માણસ આવ્યો, બેઠો, તરત જ બહાણું ખોલી અને જે મેનેજરની ઓફિસ હતી તેમાં તે અંદર ચાલ્યો ગયો અને પછી થોડીક જ વારમાં તે બહાર આવ્યો અને તેની સાથે મેનેજર પણ હતો. મેનેજરે બધાને કીધું કે તમે બધા ઘરે જઈ શકો છો, જે નોકરી હતી તે હવે છે નહીં, તેની માટે માણસને રાખી લેવામાં આવ્યો છે. એટલે કે જ્યાં ત્યાં બેઠા હતા તેઓ બધા આશ્ચર્ય પામ્યા અને તેઓએ કીધું કે આ માણસ તો હમણાં છેલ્લો આવ્યો, અમે ઘણા વખત ત્યાં બેસી રહ્યા છીએ, પણ એને કેવી રીતે તમે નોકરી આપી દીધી? અમારો તો તમે ઇન્ટરવ્યૂ પણ લીધો નથી, અમારી સાથે કોઈ વાતચીત નથી કરી. અને ત્યારે એ મેનેજરે કીધું કે તમે અહીંયા બેઠા છો અને તમે અહીંયા ગાડી જે આ બધા સાંભળો છો કે જે બીજા ટેલિગ્રાફર છે તે સંદેશો મોકલી રહ્યા છે, કારણ કે બધાને એ જે ટાઈપરાઇટરનો અવાજ હતો તે સંભળાતો હતો અને એ તમે સાંભળ્યો પણ તમે તેને ઓળખ્યો નહીં. એટલે કે એ વખતે જો તમે બેઠા હોત તો જે ટેલિગ્રાફર ત્યાં હતો તે એ સંદેશો આપતો હતો કે જો તમે આ હું જે કહું છું તે સમજી શકતા હોય તો તમે મેનેજરની ઓફિસમાં આવો અને નોકરી તમારી છે. 7 થી 8 જણાએ સાંભળ્યું, ફક્ત એક જ જણાએ તેને અમલમાં મૂક્યો. વાલાઓ, શું આપણને જે સામર્થ્ય પવિત્ર આત્મામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આપવામાં આવ્યું છે તેને ખાલી શું આપણે સાંભળીએ છીએ કે તેને અમલમાં મૂકીએ છીએ? હું ખરેખર આ વાત વિશે વિચારી રહ્યો છું. મેં તમને કીધું તે પ્રમાણે વ્યક્તિગત રીતે પવિત્ર સ્થાનમાં આવવાને માટે આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણે કેટલા તે આમંત્રણનો લાભ લઈએ છીએ? શું સમસ્યા છે તમારા જીવનમાં વાલાઓ? શું એ જે તમારો પતિ જેને પ્રાર્થનાની જરૂર છે, શું એ તમારું સંતાન જેને પ્રાર્થનાની જરૂર છે, તમારું જે કૌટુંબિક જીવન છે જેમાં તમારે પ્રાર્થનાની જરૂર છે, અંગત રીતે તમે જે પ્રાર્થનાની જરૂર છે, શું તમે આ વાતનો લાભ લો છો? જે આમંત્રણ તમને આપવામાં આવ્યું છે, શું તમે જેની માટે આવ્યા છો, એટલે કે જે નોકરી માટે તમે આવ્યા છો, તે નોકરીનું જે સામાન્ય કામ છે તે તમે સમજી શકો છો? કે પછી આપણે આપણા જ કામમાં એટલા વ્યસ્ત છે કે આપણને અવાજ તો સંભળાય છે પણ શબ્દો સમજાતા નથી? વાલાઓ, આજે ફરીથી જ્યારે એક ગુડ ફ્રાઈડે આવી રહ્યો છે ત્યારે આપણે જાગીએ. પ્રભુએ મારી અને તમારી માટે જે કર્યું છે તે તે આપણે સમજીએ, અને એ પવિત્ર આત્માનું જે સામર્થ્ય છે તેના વડે એક વિજયવંત જીવન જીવીએ તેવું હું ખાસ કરીને તમને વિનંતી કરું છું. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર મારા જીવંત દેવ, ફરીથી એક વાર પ્રભુ આપ તમારો આભાર માનીએ છીએ પ્રભુ આપ. આ જે આમંત્રણ તમે અમને આપ્યું છે પ્રભુ આપ, અમારે માટે પ્રભુ આપ, તમે એક સામાન્ય માણસ થઈ અને આ દુનિયા પર આવ્યા પ્રભુ આપ, અને તમારા રક્ત વડે અમને શુદ્ધ કરી, અમને જે અજાયબ જેવો આશીર્વાદ આપ્યો છે પ્રભુ આપ, કે અમે આબા બાપ કહીને હાંક મારી શકીએ છીએ. અમે પ્રભુ બાપ કૃપાનું જે સિંહાસન છે તેની પાસે હિંમતભર આવી શકીએ છીએ, અને અમારી આજીજી તમે સદાકાળ સાંભળો છો. આની માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું પ્રભુ બાપ. હજુ પણ પ્રભુ અમારામાંથી જે લોકો આ આમંત્રણને સ્વીકાર્યું નથી તેઓને તમારા હાથમાં સોંપું છું. અમારામાંથી જેઓ પ્રભુ આપ આમંત્રણ સ્વીકાર્યું તો છે, પણ તેનો જે સંપૂર્ણ લાભ લેવો તે અમે લેતી લઈ રહ્યા, તો તેઓને પણ હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ આપ. અમારો ઉપયોગ કરો પ્રભુ આપ, અમને શીખો અને અમે એક આજ્ઞાંકિત જીવન જીવીએ તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આ અમારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.